ફરિયાદ નથી.
અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મન તસ્માત્ કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર રક્ષ રક્ષ ગુરુદેવ. ઓમ ભીમ ઓમ નમો અરિહંતાણી, ઓમ ભીમ ઓમ નમો સિદ્ધાણી, ઓમ ભીમ ઓમ નમો આયુર્યાણ, ઓમ ભીમ ઓમ નમો દુવજ્જાયાણ, ઓમ ભીમ ઓમ નમો લોયે સવસાઉણ. એષુ પંચમ મુક્કારો સર્વ પાપ પ્રણાશનો મમુનાનં ચ સર્વેષં પરમં હવૈ મંગલમ. ઓમ ભીમ ઓમ નમો અરિહંતાણં, ઓમ ભીમ ઓમ નમો સિદ્ધાણં, ઓમ ભીમ ઓમ નમો આયુર્યાણં, ઓમ ભીમ ઓમ નમો યુવજાયાણં, ઓમ ભીમ ઓમ નમો લોયે સવસાઉણં. એષુ પંચમ મુક્કારો સર્વ પાપ પ્રણાશનો મંગલાણં ચ સર્વેષં પરમં હવૈ મંગલમ. ઓમ ભીમ ઓમ નમો અરિહંતાણં, ઓમ ભીમ ઓમ નમો સિદ્ધાણં, ઓમ ભીમ ઓમ નમો આયુર્યાણં, ઓમ ભીમ ઓમ નમો યુવજ્જાયાણં, ઓમ ભીમ ઓમ નમો લોયે સવસાઉણં. એષુ પંચમ મુક્કારો સર્વ પાપ પ્રણાશનો મંગલાણં ચ સર્વેષં પરમં હવૈ મંગલમ.
નૌકાર પરિવાર ની આપણે સ્થાપના કરીને શું કાર્ય કરવા માંગીએ છીએ તેની સંક્ષિપ્તમાં રૂપરેખા આપણે સમજીશું. અનેક અનેક ગુરુ ભગવંતોએ વર્તમાન કાળમાં જે પડતો કાળ કહેવાય છે તે કાળમાં સંઘ પરિવારના સભ્યો સામૂહિક પુણ્ય દ્વારા પોતાનું જીવન વ્યવસ્થિત રાખી શકે એટલા માટે આ સામૂહિક જાપનું અભિયાન કરવા માટેની પ્રેરણા કરેલી છે. સામાજિક જીવન ઉપર, આર્થિક જીવન ઉપર કે રાજકીય જીવન ઉપર એટલો બધો સંઘર્ષ संक्लेश क्लेश शाब्दिक हिंसा अने न कल्पी सकाय एवा नबड़ा निम्न कोटीना वातावरण में संगना भाईओ शू करी शके अने आपणे सौ सामूहिक रीते एक पुरुषार्थ करीने वर्तमान कालनी नबड़ी स्थिति में एक जूथ में रहीने आपणो पोतानो जैनत्व साचवीए, साथे साथे आपणे सौ सामूहिक आराधना द्वारा एक सुरक्षाना कवचने मेळवीए अने त्रीजुं के विश्व शांति सामाजिक शांति में आपणो यत्कंचित उत्तरदायित्व आपणे अदा करीए एवा त्रण हेतु थी आ नौकार परिवारनो सामूहिक अभियान चाली रह्युं छे। नमस्कार मंत्रना पद नव श्री नौकार परिवार एना शब्दो नव तो आ पदो पर आपणी यात्रा चाले छे। पद यात्रा एटले अक्षरोने साथे आपणे आपणी चेतनाने जोड़िए छीए अने ए पद यात्राने फलश्रुति तरीके आ परिवारना नव कर्तव्य बहु स्पष्ट रीते आपणने करवानी एक प्रेरणा मळे छे। नवकार परिवार नव कर्तव्यो ने जीवनमां जीववा माटे आ स्थापना थई छे। सौथी पहेलुं कर्तव्य क्यों तो के परमात्मानी भक्ति वधे। आ कलियुगमां ज्ञान योग के क्रिया योग ए बंनेनी उपयोगिता आपणा माटे सीमित छे, कारण के ज्ञान योग माटे जे प्रकांड बुद्धि जोईए, क्रिया माटे जे शारीरिक शक्ति जोईए, ए बंनेना अभावमां परमेश्वरनी भक्ति एक एवी चीज छे के आपणा जीवनमां खूटती वस्तु आपणे आपी दे छे। तो सौथी पहेलुं कर्तव्य परमात्मानी भक्ति। खास मारे चोखवट करवी पड़े छे के आ कोई संघनी बहार कोई जुदी व्यवस्था नथी। संघना भाईओ 21मी सदीमां आ नमस्कार मंत्रना माध्यमथी समाजने एक अत्यंत सुंदर मधुर सुषम स्पंदनो वाळो वातावरणमां पोते मददरूप थाय माटे करीए छीए। એટલા માટે જ આ નવ કર્તવ્યોને આપણે રોજ જોવાના છે કે આ નવ કર્તવ્યમાંથી હું કયું કર્તવ્ય કરું છું। અને પછી કહે છે પરિવારનો પ્રેમ વધે। આપણે ત્યાં ડોક્ટર સાહેબ સામાન્ય રીતે કોઈ એવો વ્યવહારિક પ્રસંગ આવે અને કે ફલાણા પરિવારના બધા ઓલા મોટરમાં લાગે, બરાબર છે ને, શેઠ પરિવારને, દોશી પરિવારને, સંઘવી પરિવારને, મહેતા પરિવારને, શાહ પરિવાર, પરિવાર 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 શબ્દ, તો આ પરિવાર કયો છે? આ પરિવાર મોક્ષના પદયાત્રીનો પરિવાર છે, જેને પણ મોક્ષમાં જવું છે અને જેને આ મોક્ષની પદયાત્રા કરવી છે। કેમ કે નમોર્યંતાણમની પદયાત્રામાં શું છે? મંગલાણં ચ સર્વેસિં પરમં ભાવયિ મંગલમ, અર્થાત મુક્તિમાં જવા માટેની આ પદયાત્રા છે। આ બીજું કે પરિવારનો પ્રેમ વધે। શાસ્ત્રોમાં કહે છે કે નમસ્કાર મંત્ર ગણનારને પરમ બાંધવ કે પરમ ભગિની ગણવા, પરમ બાંધવ નહીં પરમ બાંધવ ગણવા। શા માટે? કે આપણને સૌને જે એક આ સંસ્કાર મળ્યો છે એ સંસ્કારને કારણે આપણો સંબંધ કેવો છે? અતૂટ છે। અતૂટ કઈ દ્રષ્ટિએ? કે જ્યાં સુધી મોક્ષ મળે નહીં ત્યાં સુધી આ પદયાત્રામાં આપણે સાથે છીએ। તો પરિવારનો પ્રેમ વધે। અને ત્રીજું કર્તવ્ય છે પવિત્રતા વધે। જો આપણે જે નિમ્ન કોટીનું વાતાવરણ બહાર છે એમાં કંઈ ઢેબર ચોકમાં કંઈ સ્લોગન્સ બોલવા નહીં જઈ શકીએ, પણ આપણે આપણી પોતાની પવિત્રતા જ એવી વધારીએ કે પ્રકૃતિને સામાજિક પર્યાવરણને શુદ્ધિ માટેનું એક તક મળે। તો પરમાત્માની ભક્તિ વધે, પરિવારનો પ્રેમ વધે અને પવિત્રતા વધે। ચોથી બહુ મહત્વની વાત છે જૈન સંઘને માટે, તે શું છે? તો કે પૂતગલની અનાસક્તિ વધે। આ જૈન સંઘ એ સાધકોનો સંઘ છે। આ સંઘને ભોગ એ લાંછનરૂપ કહેવાય। અલબત્ત શરીર ટકાવવા માટે વ્યવહારિક સંબંધો ટકાવવા માટે પૂદગલનું ગ્રહણ કરવું પડે, સામાજિક જીવન જીવવું પડે, પરંતુ પૂદગલની અનાશક્તિ. આ બહુ મહત્વની વાત છે. દિવસે દિવસે હું ભોગમાં ઊંડો જતો જાઉં છું કે ભોગથી વિરક્ત થતો જાઉં છું, તો પૂદગલની અનાશક્તિ વધી. પૂદગલ ગ્રહણ કર્યા વગર ચાલતું નથી. બે ટંક ખાવા જોઈએ છીએ, અનુકૂળતા પણ જોઈએ છીએ. વર્તમાનકાલીન આપણે એવું કષ્ટદાયક જીવન જીવી રહ્યા છે કે આજે જનવર સાધી જવા અને કે ચાર વાગે વિહાર કરીને જવું છે. અને કીધું સાહેબ ચાર વાગે તો પગ બની જાય, તો અમે ટેવાયેલા છે, અમારે જવું છે, છૂટકો જ નથી, અમારે આગળ જવું છે. તો આ આપણો સંઘ છે. પૂદગલની અનાશક્તિ વધે, આ રોજ થર્મોમીટરથી માપવું જોઈએ કે આ કેટલી મારી આશક્તિ ઘટી છે. અને પછી શું કે છે, પુણ્ય પ્રવૃત્તિ વધે. જો આ બધું વધારવાની વાત છે. મંગલાનંદ સર્વે સિંહ પદમમ, હવે બધું વૃદ્ધિ જ થતું જાય. આ નવ વસ્તુમાં તમે ગમે તેટલી વૃદ્ધિ કરો, તમને થાક નહીં લાગે. તો કે પુણ્ય પ્રવૃત્તિ વધે. અને પછી પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહ વધે. જેમ જેમ નમસ્કાર મંત્ર ગણો, એમ જગતની જીવ સૃષ્ટિ સાથે તમારી સ્નેહ રાશિ બંધાય. સમસ્ત જીવ રાશિ સ્નેહ પરિણામ, આ મહાનિષિદ્ધ વાક્ય છે. નમસ્કાર મંત્રનો આરાધક સકળ જીવ રાશિનો પરમ મિત્ર હોય. પ્રાણી માત્ર સાથે સ્નેહ વધે. અને પછી પ્રવચનનો રાગ વધે. ભગવાનનું વચન, ભગવાનનું શાસ્ત્ર આપણું પ્રવચન જ છે. પ્રવચનનો રાગ વધે, અર્થાત પ્રવચનની પ્રીતિ થાય. પ્રવચન પ્રત્યેનું આપણું માનસિક વલણ સ્વીકૃતિ કરવાનું બને. અને પછી શું કહે છે, પંચમંગલની કૃપા વધે. પંચમંગલની કૃપા, પાંચે પરમેષ્ઠીઓ પંચમંગલ છે. મંગલની ગંગોત્રી છે, એ ગંગોત્રીમાંથી મંગલની વર્ષા થઈ રહી છે. અને પાંચે પરમેષ્ઠીઓના પાંચ વિશિષ્ટ પ્રકારના મંગલ છે. પ્રફુલભાઈ ક્યાં મંગલ છે? તો કે હરિયન પરમાત્માનું પહેલું મંગલ શું છે? તો કે એને મંગલની આપણને સદાને માટે કૃપા વધે. તો અરિયન પરમાત્માનું મંગલ શું છે? તો કે એને આપણને માર્ગ બતાવ્યો. ભગવાને સાક્ષાત આદર્શ આપ્યો નહીં, આદર્શ જીવી બતાવ્યો, આદર્શ જીવવા માટેનો માર્ગ બતાવ્યો. અને જે કોઈ પણ એ માર્ગ ઉપર ચાલે એને આલંબન, સહાય, મદદ, કૃપા કરી. આદર્શ, ઉપદેશ, આલંબન, આ ત્રણેય અરિયન પરમાત્માએ મંગલ રૂપી આપણને આપેલા છે. તો અરિયન પરમાત્મા ન હોત અને આ માર્ગ આપણને મળ્યો ન હોત તો આપણે જૈનમાંથી જન બની જાત. આજે બે માત્રા ઉપર મળી ને આપણને, જન ઉપરની જૈન, બે માત્રા, જન જૈન જીન. તો જનમાંથી જૈન બનાવે અને જૈનમાંથી જીન બનાવે એ આ નમઃ અરિયન પરમાત્માની કૃપા છે. જૈનની બે માત્રા કઈ આપણે જાણી ગયા છીએ, સ્વાર્થ વિસર્જન અને પરમાર્થનું સર્જન. તો આ પહેલું મંગલ અરિયન પરમાત્માનું આપણને માર્ગ બતાવે છે. બીજું મંગલ સિદ્ધ ભગવંતનું કયું? તો કે અવિનાશ પર ચારેય ગતિમાં અનંતકાળથી પરિભ્રમણ કરતા પ્રત્યેક ગતિમાંથી સ્થાન ભ્રષ્ટ બનીને અનંતકાળ સુધી અનંત જન્મ મરણના ફેરા કર્યા પછી એક એવું સ્થાન એમને બતાવ્યો કે જ્યાંથી સ્થાન ભ્રષ્ટ થવાય નહીં. અવિપ્રણાશ, જ્યાં ગયા પછી તમારું સ્થાન કોઈ દિવસ કોઈ લેશે નહીં. આ સિદ્ધ ભગવંતનો અસાધારણ ઉપકાર છે. એમનું એક ગુરુત્વાકર્ષણ છે. જેમ પૃથ્વી ઉપર રહેલા વિષયો પદાર્થોનું ગુરુત્વાકર્ષણ આપણા દેહને છે, એમ આ ગુરુત્વાકર્ષણને બહાર કાઢીને સિદ્ધ તરફ લઈ જવા માટે અનંત સિદ્ધોનું એક ગુરુત્વાકર્ષણ છે. જે અંતરિક્ષ યાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર ફેંકવા માટે એને કેટલું જબરજસ્ત એક ચાર એન્જિનનો ધક્કો મારે. હમણાં SLV છે ને, લોન્ચિંગ થયું ને, ચાર જબરજસ્ત એન્જિન એને એવો ધક્કો મારે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર ફેંકી દે. અને પછી ત્યાં સહેસલા પછી એને કોઈ પાછું નથી બોલાવી શકતું. એક વખત પૃથ્વીના પંચમહાભૂતોના દેહના ગુરુત્વાકર્ષણથી જીવ બહાર ફેંકાઈ જાય, પછી એને પાછું આવવા પણ રહેતું નથી. આ સિદ્ધ ભગવંતનો આપણા ઉપર બીજો મંગલરૂપી કૃપા છે. આચાર્ય ભગવંત નું મંગલ શું? તો કે આપણને સદાચારથી જીવન વિભૂષિત કરવા માટે આપેલું છે. અને સદાચારી હંમેશા નિર્ભય હોય છે. ભય દુરાચારીને છે, મારું કોઈક જાણી જશે તો, મારી કંઈક તકલીફ થઈ જશે તો, પણ સદાચારીને કોઈ નિર્ભય છે. આ ભગવાને આખો એ માર્ગ સદાચાર દ્વારા નિર્ભય કરી આપ્યો છે. અને લગભગ જૈન સંઘોમાં આ સદાચાર તો હોય જ છે. સમાજમાં જે ટીકાને પાત્ર બને એવો એક પણ દુરાચાર પ્રાય કરીને જૈન પરિવારમાં નથી. અને નમસ્કાર મંત્રની આરાધના જે પરિવારમાં થશે ત્યાં આ સદાચાર આવ્યા વગર રહેશે નહીં. આ ત્રીજું મંગલ. અને ચોથું મંગલ ઉપાધ્યાયનું શું છે? એને આપણને વિનય પ્રદાન કર્યો. વિનય, વિનય મૂળો ધમ્મો. વિનય દ્વારા ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. અને એ વિનય એ ઉપાધ્યાયનો ગુણ છે. ગૌતમ સ્વામીનું જીવન ચરિત્ર જ્યારે જોઈએ ત્યારે એમ લાગે આ એક જ ગુણ વિનય એમને પ્રભુના ગણધર બનાવી દીધા. શ્રી અરિયંત ઉવજ્જાય ગૌતમ સ્વામીને નમઃ. માત્ર વિનય. પ્રભુ પાસે છઠના પારણે ગયા છે અને કહે છે કે તારે અને કેવા શર્માને તારે બોધ દેવા માટે જવું છે. જી સાહેબ, જ્યાં સુધી પ્રભુ હતા ત્યાં સુધી તેનો સ્વતંત્ર અસ્તિત્વ નહોતું. કેટલો વિનય! ઓહો, એક આ જો વિનય આવી જાય પ્રભુના પ્રવચન પ્રત્યે તો લાગે છે કે આ હથેળીમાં મોક્ષ આવી જાય એવું છે. તો આ ઉપાધ્યાયનો ચોથી મંગલ કૃપા અને સાધુ ભગવંતની કૃપા કઈ છે? તો કે છે કે સદાને માટે આપણને સહાય કરવા તત્પર છે. અહીંયા ઉપસ્થિત ન હોય પણ સાધુ જેવું એક અસ્તિત્વ આ પૃથ્વી ઉપર વિહાર કરી રહ્યું છે. આપણને એમ લાગે કે આપણા માટે એક આદર્શ દર્શનીય વર્તમાન કાળમાં બનેલો છે. તો આ રીતે પંચમંગલની કૃપા પ્રાપ્ત કરવા માટેનું એક લક્ષ્ય આ નૌકાર પરિવારનું છે. અને છેલ્લું લક્ષ્ય નવમું શું છે? તો કે આપણા બધાની ગતિ પૂર્ણતા તરફની શીઘ્રતાથી પામી આપણે બધા પૂર્ણતા તરફ ઝડપથી મુક્તિ તરફ જઈએ. બધા પૂર્ણ છીએ, કોઈ પણ પૂર્ણ છે એમ ના કહી શકાય. પણ આપણી અપૂર્ણતાને પૂરીને પૂર્ણતા તરફ ગતિ કરવામાં આ નવ પદ આપણને ઉપયોગી થાય છે. તો એ રીતે આ નમસ્કાર પરિવારનું કાર્ય નવ પ્રકારના લક્ષ્યને, નવ કર્તવ્યોને જીવનમાં ધારણ કરવાનું છે. હવે એ જ્યારે સામૂહિક રીતે બને છે ત્યારે શું બને છે? પરસ્પરની અનુમોદનાથી આપણું પુણ્ય ખૂબ ઘનિષ્ઠ બને છે. એટલું બધું ઘનિષ્ઠ બને છે કે જેથી કરીને ગમે તેવા પણ આપત્તિના વાદળો આ સુરક્ષા કવચને ભેદીને નીચે આવી શકતા નથી. વૈજ્ઞાનિકોએ પંકજભાઈ છેલ્લે જે સંશોધન કર્યું કે એક સોપારીનો ટુકડો યુરેનિયમનો U-290 કે જેમાંથી અણુ બોમ્બ બને છે. U-290માં એક સોપારી જેટલા વજનનો ટુકડો એને જો એક્સપ્લોડ કરવામાં આવે, એનો વિસ્ફોટ કરવામાં આવે તો શું બને છે? તો કે એ સોપારીના ટુકડામાંથી 4.5 અબજ ગણી ઉર્જા એમાંથી છૂટી પડે છે અને માઇલોના માઇલો સુધી જે કંઈ પણ હોય છે તેને ભસ્મીભૂત કરી નાખે છે. આ અણુબોમ્બની વાત છે. એની સામે મહાપુરુષો કહે છે કે આ નમસ્કાર મંત્રના અક્ષરો તમારી ચેતનામાં, નાભીમાં ગયા અને એ જો તમે વિસ્ફોટ કરો તો માઇલોના માઇલો નહીં 14 રાજલોક સુધી એના માર્ગાનું શરીરના વર્ણો છે, જે મનોવર્ણાના જે પૂજ્યો છે એ ઠેર પહોંચીને પ્રત્યેક ઠેકાણે એક સુષમ સ્પંદનો આપે છે. વિસ્ફોટ કરવાની જરૂરત છે. બધા એમ કહે ને કે ભાઈ દેશના વિકાસને માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જોઈએ. અહીં ઉપસ્થિત એક એક વ્યક્તિ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની લેબોરેટરી છે. નમસ્કાર મંત્રની લેબોરેટરી બનો અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા તમારી નાભીમાં રહેલા મંત્રાક્ષરોને તમે વિસ્ફોટ કરો તો શું બનશે? જેમ સોપારીનો ટુકડો 4.5 અબજ ગણી શક્તિ આપે, આ તો અનંત સૂર્ય ના પ્રકાશ જેટલો આત્માનો પ્રકાશ નમસ્કાર મંત્રના અક્ષરોના આલંબને આપણે છોડી શકીએ છીએ. તો આ પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટેનું આ ધ્યેય આપણા જીવનમાં હોવું જોઈએ. એટલા માટે જ છેલ્લે મહાપુરુષોએ કહ્યું કે ભાઈ, આ બધી જ વાત કર્યા પછી અમે તમને સૂત્રના અર્થમાં જવા માટેની ચિંતા ન કરવા કહીએ છીએ. ઘણી વાર એમ થાય કે આપણે તો ભણેલા નથી, આપણે જ્ઞાની નથી. અરે ભાઈ, જ્ઞાની હોવું એ નમસ્કાર મંત્રની સિદ્ધિ માટે આવશ્યક નથી. હોય તો સારું છે. તો શું કહે છે? માત્ર શબ્દોને નિર્વિકલ્પ રીતે, સૂત્રને નિર્વિકલ્પ રીતે, બીજા કોઈ પણ વિચાર મનમાં આવે નહીં એ રીતે એને ગણો. તબ જપસ તદર્થ ભાવનમ, તમે તેનો જાપ જેમ જેમ કરશો એમ શું થશે? તો કે એનો અર્થ સ્વયં પ્રગટ થશે, અને સ્વયં અર્થ પ્રગટ થશે અને તમને પોતાને માનસિક સંતોષ થશે કે ભાઈ, મને હવે આત્મ પ્રત્યય, આત્મદર્શનનો આનંદ આવે છે. તો આ રીતે જે મહાપુરુષોએ કહ્યું છે કે નમસ્કાર મંત્રની આરાધના કરતી વખતે મહાશ્રુત સ્કંદ કયો છે, મહા અર્થસ્કંદ કયો નથી, એના અર્થમાં જવાની જરૂરત નથી. ગણતી વખતે માત્ર એ શબ્દોની સાથે આપણી ચેતના જોડાઈ જવી જોઈએ, એકાયતન બની જવું જોઈએ. અને આપણે આગળના પૂર્વના સ્વાધ્યાયોમાં એ નમસ્કાર મંત્રના શબ્દોને કેવી રીતે ગણવા તેની વાત કરેલી હતી. પરંતુ આજે આ પરિવારનું લક્ષ્ય, મને એમ થયું કે આ સ્પષ્ટ રીતે બધે જ ઠેકાણે જાણવા મળવું જોઈએ કે આ પરિવાર કોઈ સ્વતંત્ર સંગથી જુદો અથવા તો વૈયક્તિક જુદો નથી, પણ વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેના મા કલ્યાણનો આ માર્ગ છે. અને 21મી સદીમાં આ આપણું પરમ કર્તવ્ય રહેલું છે. તો એ રીતે આપણે હવે સૌથી પ્રથમ 5 મિનિટને માટે નમસ્કાર મંત્રનો જાપ કરીને આજે જે આ પરિવારનું લક્ષ્ય છે તે લક્ષ્ય આપણે સૌ પ્રાપ્ત કરીએ તે ભાવથી આપણે આગળ ચાલીએ. 5 મિનિટને માટે નમસ્કાર મંત્રનો જાપ. Yeah.
હરિતને નમસ્કાર વાસિત જે હોનુ ચિત સોનવી હોય નવી હોવે દૂર ગોપીવા ભવક્ષય કરતા સમરીએ સુકૃત નમસ્કાર શ્રી સિદ્ધને નમસ્કાર યાચાર્યને નમસ્કાર યોજાયને નમસ્કાર શ્રી સાધુને વાસિત જે હનુચિત ધન્યતે કૃત પુણ્યતે જીવિતતા સપવી આર્ત ધ્યાન તસનવી હુવે ભવક્ષય કરતા સમરીએ લઈએ સુકૃત ઉલ્લાસ સૌવે પરમં હરૈ મંગલમ
શાસ્ત્રકાર ભગવંતોએ નમસ્કાર મંત્રને 14 પૂર્વનો સાર કહ્યો છે. કેટલા જ્ઞાની ભગવંતો એમ કહે છે કે નવકાર મંત્રનો વિસ્તાર એ 14 પૂર્વ છે. બંને પોતપોતાની ભૂમિકા ઉપર સાચા છે. એમ કહે છે કે આખરે નમસ્કાર મંત્રનું કાર્ય શું છે, તો કે આપણી આત્મજાગૃતિ, આત્મદર્શન, આત્માનુભૂતિ પ્રાપ્ત કરાવી. 14 પૂર્વનું તો કાર્ય એક જ છે કે વ્યક્તિ પોતાના આત્માને ઓળખી લે, આત્મસ્થ બને. અને આ નમસ્કાર મંત્રની સાધના, એનો યોગ, એનું જ્ઞાન, એની આરાધના પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આરાધનામાં જે ખૂટતી કડી હોય છે તે પૂરી કરી આપે છે. બધા જ સાધકોને એક જ પ્રકારની તકલીફ ન હોઈ શકે, પ્રત્યેકને પોતાની પ્રકૃતિ પરિસ્થિતિ વગેરેમાં સાધનામાં જે કંઈ પણ ઘટે છે તેને પૂરું કરી આપવાની એક વચન નમસ્કાર મંત્રમાં રહેલું છે. અને છતાં પણ એ કાર્યને જેમ નવકારના નવ પદ છે એમ આ નમસ્કાર મંત્રની આરાધના દ્વારા પણ નવ વિશિષ્ટ પ્રકારની આરાધના આપણે કરી શકીએ તેની વાત આપણે સંક્ષિપ્તમાં સમજવી છે. સૌથી પહેલા તો આ મંત્રના શબ્દોની સાથે જ્યારે આપણી ચેતના વારંવાર આપણે જોડીએ છીએ ત્યારે શું બને છે, તો કે સૌથી પહેલું કાર્ય છે સહજ મલનો હ્રાસ થાય. અર્થાત સંસારમાં આપણે ભરી જવા માટેનો એક સ્વભાવ લઈને બેઠા છીએ. ઔદ્યોગિક ભાવ આવે અને ઔદ્યોગિક ભાવમાં આપણે આપણા જીવનને મૂકી દેવું એ એટલું બધું સાહજિક બની ગયું છે કે એ શીખવા જવું નથી પડતું. તો કે સહજ મલનો હ્રાસ, મનમાં ત્રણ પ્રકારના મળ, વિક્ષેપ અને આવરણ, આ ત્રણ પ્રકારના દોષ રહેલા છે. એ દોષને દૂર કરવાની શક્તિ આ અક્ષરોમાં છે. સહજ મલનો હ્રાસ અર્થાત આપણી જે મનની ચંચળતા છે, મનમાં એક વિક્ષેપ છે, મનને મલિન કરવાની જે સ્વાભાવિક વૃત્તિ છે એ વૃત્તિઓને એ નમસ્કાર મંત્રના અક્ષરો દૂર કરી આપે છે. આ પહેલી વાત. પછી બીજું કે છે તથા ભવ્યત્વનો વિકાસ થાય છે. આપણે બધા જ ભવી જીવ છીએ, એ ભવી જીવને મોક્ષગમન યોગ્યતા છે જ, પણ બધાનો તથા ભવ્યત્વ જુદું જુદું છે. કઈ વ્યક્તિ કેવી રીતે મોક્ષમાં જવાની છે એને તથા ભવ્યત્વ કહે છે. તથા એટલે તે પ્રકારનું, એ બધાનું જુદું હોઈ શકે પણ એ તથા ભવ્યત્વને પરિપૂર્ણ કરવાનું કામ નમસ્કાર મંત્ર કરે છે. તથા ભવ્યત્વ, ભવ્યત્વને પકાવવાનું કામ નમસ્કાર મંત્રના અક્ષરો કરે છે. તમે જેમ જેમ નમસ્કાર મંત્રની આરાધના કરશો તમારા જીવનમાં જે ખૂટતું હશે તેને એ પૂરીને પૂરક બનીને તમને એક આશ્વાસન આપશે કે ભાઈ આ મંત્રની આરાધના દ્વારા તમે તથા ભવ્યત્વને મેળવીને મોક્ષમાં જઈ શકશો. તો આ બીજું કામ થયું તથા ભવ્યત્વનો વિકાસ. અને પછી ભવના ભયથી ત્રાણ કરે છે. નમસ્કાર મંત્રમાં અરિયંતને નમસ્કાર એ અભયવાચક છે. અરિયંત પરમાત્માને નમસ્કાર કર્યો, અરિયંત પરમાત્માના હૃદયમાં રહેલી સકળ જીવ રાશિ સાથે મૈત્રીના હસ્તાક્ષર કરવા જોઈએ. જ્યાં સુધી એક જીવની સાથે મૈત્રી ખંડિત છે ત્યાં સુધી અરિયંત પરમાત્મામાં મારું ચિત્ત લાગશે નહીં. તો આ કહે છે કે શું છે કે ભવના ભયથી ત્રાણ કરે. કોઈ પણ જીવને મારે પીડા આપવી નથી. કોઈ જીવ મને પીડા આપે તો તે સહન કરી લેવી છે પણ પ્રતિકાર કરવો નથી. આ ભવના ભયથી ત્રાણની મોટી શક્તિ છે. અને દીનતા કે હીનતા ન માનતા, આપણે દીન થવાની વાત નથી, પરંતુ એક કહેવાય કે જેના પાસે ખરેખર અહિંસા વ્રત છે તે સામા માણસને ક્ષમા આપે એમાં જ એની શૂરવીરતા છે. માટે ભવના ભયથી ત્રાણ રક્ષણ કરે છે. કોઈ ભાવનો ભાઈ આપણને છે જ નહીં, કેમ કે એમને સોંપાઈ ગયા છે. આપણે એને સોંપાઈ ગયા પછી કોઈ ચિંતા નથી, બધી જ વસ્તુઓ આપણે સોંપી દીધેલી છે. માટે એ આપણું રક્ષણ કરે છે, એનું કાર્ય જ એને નમસ્કાર કરનારને અભય આપવો. જો જ્યાં ભેદ ત્યાં ભય અને અભેદ ત્યાં અભય છે. તો જ્યારે ભય આવે ત્યારે માનવું કે મારે કાંઈક જુદું મેં રાખ્યું છે માટે ભય છે. સાધક અરિયંત પરમાત્માની સાથે પોતે આત્મનિક્ષેપ દ્વારા ઘણીવાર વાત કરે છે. જેમ જેમ એની ચેતના અરિયંત પરમાત્મા તરફ ઉપર ઉઠતી જાય છે એને એમ થાય છે કે ઓ પ્રભુ આવા, આ પ્રભુના ગુણ આવા, આ ગુણ મારા, એમ કરતા જ્યારે ઊંચે જાય છે ત્યારે એને એમ લાગે છે કે મારા દ્રવ્યમાં અને અરિયંત પરમાત્માના દ્રવ્યમાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી, માત્ર કર્મનો એક પડદો છે, બાકી આત્મા જ પરમાત્મા બની શકે. તો આમ જ્યારે આરાધકની એક ઊંચાઈ ઉપર જવાની વાત થાય છે ત્યારે પ્રભુ ઉપરથી નીચે આવે છે. એક સેન્ટ ઓફ ધ ડિવાઇન, દિવ્યતા તરફનું આપણું ઉર્ધ્વારોહણ શરૂ થાય છે. અને દિવ્ય તત્વ સંસારમાં આપણને પ્રાણ રક્ષણ આપવા માટે નીચે આવે છે. આ બે એક બહુ અદ્ભુત વસ્તુ બને છે. જેમ જેમ તમે ઊંચે જાઓ એમ ઉપરનો તત્વ તમને નીચે આવીને તમારો હાથ ઝાલવા આવે છે. અને બંને જ્યારે મળે છે ત્યારે અનેકો ભક્ત એમ કહે છે કે પ્રભુ એકમાત્ર તારી ચેતનામાં હું સમાઈ જાઉં એ સિવાય કાંઈ માંગતો નથી. ત્યારે પ્રભુ પ્રસન્ન થઈને કહે છે માગ માગ, તારે શું જોઈએ છે? તો કે પ્રભુ આપ મારી મશ્કરી કરો છો, હું કાંઈક માગું એનો અર્થ એ છે કે તમારાથી હું જુદો છું. માગવું એનો અર્થ એ છે કે હું પ્રભુથી જુદો છું. તો પ્રભુને જ્યારે આપણે પૂરા સમર્પિત થઈ ગયા હોઈએ તો પ્રભુનું પૂરેપૂરું જે સમૃદ્ધિ છે, જે સામ્રાજ્ય છે, એમાં એનો અંશ બની ગયો. મારે જુદા રહું તો કંઈક જોઈએ ને. When I am united with the Orient, with the divine force, I have nothing to ask from him. મારી ચેતનામાં જ્યારે પ્રભુ આવે છે ત્યારે માગવાનું ભૂલી જવાય છે. આ બહુ સુંદર વાત છે. અન્ય ધર્મની છે, વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસની વાત છે. વિવેકાનંદજી ખૂબ જ દરિદ્ર કુટુંબમાં, એટલા બધા દરિદ્રતામાં હતા. રામકૃષ્ણે કહ્યું કે જો દેખો દેખો એ મહાકાલી હૈ ને, બહુ કૃપાળુ હૈ, તું જા મંદિર મેં જાઓ ઓર ઉનકે પાસ માગ કર, વો તુઝે દે દેગી, વો કૃપાળુ હૈ, તું જા મંદિર મેં. અરે રામકૃષ્ણ ભગવાન બહાર બેઠા અને વિવેકાનંદજી અંદરમાં ગયા અને મહાકાલીનું ધ્યાન કરવા બેઠા. અડધી કલાક, પોણી કલાક, કલાક થઈ રામકૃષ્ણ થયું કે બસ હવે વિવેકાનંદને કાલી પ્રસન્ન થયા છે અને એને બધું કામ થઈ જશે. કલાક સવા કલાક પછી વિવેકાનંદ બહાર આવ્યા તો બોલા, ક્યા માતાને તુમે બાત ક્યા, તેરા કામ હો ગયા? અરે કે હું તમને માંગને કંઈ ભૂલી ગયા, કે હું માંગવાનું જ ભૂલી ગયો, હું એટલો બધો ઓછ્રોત બની ગયો હતો કે મેં તો માંગ્યું. અરે ક્યાં બોલતા હે તું, કે મેં તુજે કિસલે ભેજા થા, તો જા ત્યાં સબ કામ હો જાયગા. બસ આવી જ્યારે ચેતના પ્રભુમાં ઓછ્રોત બની જાય, નમો હરિહંતાણમની આરાધના કરો, એની પાસે કોઈ માગવા જેવું છે? પ્રભુ તમે મારા હૃદયમાં પધારો એ જ માગું છું. આવી સ્થિતિ એક આવવી જોઈએ સુરેશભાઈ, આવી સ્થિતિ આવવી જોઈએ. આ કોઈ આપણા માટે અશક્ય વાત નથી. અને આ જ્યારે બને છે ત્યારે ક્રાંતિ જીવનમાં આવે છે, ભવના ભયથી ત્રાણ થાય છે. અને પછી કર્મ રોગની ચિકિત્સા, બધાને કર્મનો રોગ લાગે છે. તમે ગમે તેટલું અમારું ટ્રીટમેન્ટ કરો પણ કર્મનો રોગ કાઢી શકો ડાક્ટર? કર્મનો રોગ કાઢી શકો નહીં. તો એ કાઢવા માટે શક્તિ માત્ર આની છે, કર્મ રોગની ચિકિત્સા. ત્રણ રોગ આપણને એવા લાગુ પડ્યા છે કે આ ધન્વંતરી પાસે ગયા વગર છૂટકો નથી, જગતમાં એને કોઈ દૂર કરી શકે એમ નથી. ભવનો રોગ, ભવ ભ્રમણનો રોગ, કર્મ રોગનો રોગ, અને છેલ્લે કહે છે મોહ વિષ. ઓહો, એ પણ આપણને એવું જાણે કે સમય કહ્યું છે, રાગ અને દ્વેષ કરવા જેવા નથી, એ તો આપણે વર્ષો થયા સાંભળીએ છીએ. પણ કરાવે છે કોણ? મોહ કરાવે છે. આ મોહ છે એ તો પાછલી દરવાજેથી આવીને આપણી પાસે રાગ અને દ્વેષ કરાવી જાય છે. તો આ ત્રણેય રોગ ને દૂર કરવા હોય તો નમો હરિહંતાણ, પ્રભુ આ રોગ કાઢી દે, આ મારી શક્તિની બહાર વાત છે, આ કાઢી આપીશ તો હું તારી ભક્તિ કરી શકીશ. તો ક્યાંથી આપણે શરૂ કરું? સહજ મનનો રાસ થાય, પછી આગળ ચાલીને કહે છે તથા ભવ્યત્વનો વિકાસ થાય, ભવના ભયથી ત્રાણ થાય, કર્મ રોગની ચિકિત્સા થાય, અને મોહ વિષનો અપહાર થાય. આ પાંચ વસ્તુ નમસ્કાર મંત્રમાં મળી તો હજી ચાર બાકી છે, ચાર સમજવી પડશે. આમ તો એક એક ઉપર ખૂબ સુંદર મજાનું સુંદર વિવેચન થઈ શકે. નમસ્કાર મંત્રના શબ્દોમાં આપણે સમાઈ જવા માટે આ અનુપેક્ષા કરીએ છીએ. આ કોઈ બુદ્ધિનો વ્યાપાર નથી, આ કોઈ એવું નથી જ્ઞાનના પરિગ્રહને બતાવવા માટે કોઈ શાસ્ત્રનું પાનું ખોલવાની વાત નથી. પણ સાધનામાંથી જે આનંદ આવે છે, એક વખત આનું મહત્વ યોગ્યતા સમજાઈ જાય પછી આ અક્ષરો આપણને મૂકશે નહીં, અક્ષરો અક્ષય દશા આપશે. તો કે ભાઈ પછી શું છે, છઠ્ઠું શું મળે છે? તો કે વિષય રસની વિમુખતા મળે છે. વિષય રસની વિમુખતા, વિષયોમાં જે આપણે આનંદ મેળવીએ છીએ એનાથી વિમુખ બની જાય. એ વિષય નોટ માય ગેમ નાઉ, કોઈ આપણને આ ઉંમરે કે ચાલો જઈએ આપણે રેસકોર્સ ઉપર જઈએ, બહુ સારો પ્રોગ્રામ છે, મનોરંજનનો કાર્યક્રમ છે, બહુ આ છે, ભાઈ એ મારો વિષય નથી, ઇટ્સ નોટ માય ગેઇન. આપણે કહ્યું ને વિષય રસની વિમુખતા, એ પણ ક્રમે ક્રમે કરીને આવે છે અને આગળ કહે છે શું કહે છે, પરમ તત્વની સમ્યુક્તા આવે છે. સદાને માટે પ્રભુ સાનિધ્યમાં હોય છે જેને કોઈ ઓછત નથી લાગતી. આજે ભગવાનની મેં ભક્તિ કરી છે, મારું જીવન છલોછલ પ્રભુના રસથી ભરેલું છે, મને ક્યાંય ઓછત નથી. અને આગળ ચાલુ નીકળે છે, પ્રતિકૂળતાનું વિસર્જન થાય છે. અરિયંત પરમાત્માની એક એવી અદ્ભુત શક્તિ છે કે અરિયંતની શક્તિની સામે કોઈ પ્રતિકૂળ શક્તિનું અસ્તિત્વ આ જગતમાં નથી.